7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સરંગ પ્રવચન નંબર 33.
શક્તિ ભક્તિ કેમ અપાય?
કેમ અપાય? તો વ્રથા નામ થયું. માટે એવું પ્રતિ સિદ્ધ થાય છે કે ઈશ્વર આદે કોઈ કોઈ નું કરતા નથી, પણ જીવ કોઈ ભૂલ વાળી માન્યતા નો કરતા થાય છે, સ્વતંત્ર કરતા થાય છે, અને ભૂલ ટાળીને દોષ રહિત નિર્મળ પણ સ્વતંત્ર રીતે થઈ શકે છે. તત્વ નો નિજ સ્વભાવ પોતાના કારણે ઉપાધિ રૂપ હોય નહીં. તત્વનો નિજ સ્વભાવ દોષ કરવાનો હોય નહીં કોઈ દિવસ. પણ પર એટલે નિમિત્તના લક્ષે અનાદિથી ભૂલવાળી માન્યતા છે, અને તેથી કર્મબંધ અવસ્થાના સંયોગમાં રહેવું થાય છે. તે ઉપાધિથી નિવૃત્ત થઈ શકાય છે. ભૂલ એ તત્વનો સ્વભાવ નથી. રાગ દ્વેષ એ પોતાનો નિજગુણ નથી. ભૂલ કહો, રાગ દ્વેષ કહો અને દુઃખ કહો, એ જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ સુખ છે, તેથી જીવનો સ્વભાવ નિર્દોષતા છે. આ નિર્ણય કરવા માટેનો અગત્યનો મુદ્દો છે. આ મુદ્દા સાથે વસ્તુનું વિજ્ઞાન સંકળાયેલું છે. જ્યાં સુધી જીવનો અનાદિ નિર્ણય સુખ સંયોગમાં છે, અનુકૂળતામાં છે, ત્યાં સુધી જ્યાં સુખની બુદ્ધિ હોય ત્યાં જ રુચિ રહે, અને જ્યાં રુચિ રહે ત્યાં જ લીનતા થાય, એકાગ્રતા થાય. આ નિર્ણય અનુસાર રુચિ અને રુચિ અનુસાર એકાગ્રતાનું વિજ્ઞાન છે. એટલા માટે શ્રીમદજીએ પણ એ વાતનો એક ખાસ પાઠ લખ્યો છે કે હે જીવ, તું ભ્રમામાં સુખ આત્મામાં છે. હે જીવ, તું ભ્રમામાં સુખ આત્મામાં છે. એવું સામ બીજું કઈ એનું જ્ઞાન આત્મામાં છે એમનો કહ્યું, ને સુખ આત્મામાં છે એમ શું કરવા કહ્યું? કે જીવને રુચિ છે એ સુખને અનુસરે છે. સુખ કહો કે હિત કહો, જ્યાં પોતાનું હિત દેખાય ત્યાં રુચિ થયા વિના એની રુચિ કરવી ન પડે. એમ કહે છે કે અમને રુચિ નથી પ્રગટતી. આ બધું વાંચીએ છીએ, વિચારીએ છીએ, સાંભળીએ છીએ, પણ અમને રુચિ નથી પ્રગટતી. રુચિ પ્રગટે તો પુરુષાર્થ પ્રગટે, પુરુષાર્થ પ્રગટે તો લીનતા થાય, પણ અમને રુચિ નથી પ્રગટતી, શું કરવું? એ બહુ સ્પષ્ટ વાત છે કે એને સુખ પરમાં દેખાય છે એ વાત ઘૂંસાડી નથી, સુખ આત્મામાં છે એનો નિર્ણય એને નિર્ણય કરવો. જો સુખ આત્મામાં છે એવો નિર્ણય કરવામાં આવે તો રુચિ આપોઆપ છે, અને લીનતા પણ
આપોઆપ છે.
એ જીવની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે.
આ કન્સેપ્શન બદલ્યા વગર કઈ છૂટકો નથી. આ કન્સેપ્શન બદલ્યા વગર છૂટકો
નથી. આ ફેરફાર કરવો જ જોઈએ. સ્વીકૃતિનો આ ફેરફાર
કરવો જોઈએ,
કરવો જ જોઈએ. જે ઊંધી સ્વીકૃતિ છે પરમા સુખનો નિર્ણય, એ એમને રહે અને પરમાર્થિક માર્ગ મળે, પારમાર્થિક લાઈન હાથમાં આવે, પરમાર્થનો વિષય અનુસરવાનું થાય, એવું કોઈ કાળે બનવા યોગ્ય નથી. એટલે અહીંયા કહે છે કે ભૂલ એ તત્વનો સ્વભાવ નથી, રાગ દ્વેષ એ પોતાનો ગુણ નથી, દુઃખ એ પોતાનો નથી. એની સામે એ છે કે સુખ એ જળનો નિર્ગુણ નથી, સુખ છે એ જળનો નિર્ગુણ નથી, એ આત્માનો નિર્ગુણ છે. સોનું પોતાના કારણે મલિન નથી, મલિનતા તો પરાશ્રિત ઉપાધિ છે, સાથે જે બીજા માટી કે બીજી ધાતુનો સંયોગ છે એને મલિનતા કહેવાય છે. પોતાના સ્વરૂપે કરીને મલિન કદી હોય
નહીં.
સ્વ અને પરતત્વની જુદાઈનો યથાર્થ નિર્ણય જીવ કરી શકે છે અને તે વિશે તો જે આગળ કહેવાશે. સ્થાન શ્રીમદ રાજચંદ્ર સમાધિ મંદિર સમંત 1995 ના આસો વધે એકમ તારીખ 29/10/39 નું પ્રવચન હવે પછી આવે. આનંદબહેન સૂચવે છે કે પૂજ્ય ગુરુદેવ 1995 ના આસો વધે એકમે 29/10/1939 શ્રીમદ રાજચંદ્ર સમાધિ મંદિર રાજકોટની અંદર જે શમશાનમાં આવેલું છે ત્યાં પધાર્યા હતા અને ત્યાં આ પ્રવચન કર્યો હતો. આવી રીતે શ્રીમદજી પ્રત્યેના બહુમાનને વ્યક્ત કરતા હતા. આજે મુમુક્ષુઓને એ વાત ગળે નથી કરતી. શ્રીમદ શું કરવા વાંચો છો એમ પૂછો. બીજા શાસ્ત્ર કેમ વાંચતા નથી? બીજા બધા વાંચ્યા અને હજી બીજા બધા પણ
વાંચ્યો
વાંચ્યા. આ નતું માહિતી આ
બરોબર બહુ સરસ.
ગુરુદેવ ત્યાં જઈને વ્યાખ્યાન કરેલું, શમશાનમાં જઈને વ્યાખ્યાન કરેલું. તો ચારે બાજુ સરખું બાંધી દીધું છે એટલે ગામના જે શમશાનની ઉત્તર ક્રિયાઓ ગૃહ સંસ્કારની વિષય જરા એ વિભાગ જુદો પડી જાય છે. દાખલ થવાનું
બધું
એટલે આ લોકો વ્યવસ્થા કરી છે. આજુબાજુમાં આ બધી ક્રિયાઓ થાય છે આગળ પાછળ અથવા ત્યાં જવા આવવા વાળા સામે મળે અત્યારે. રીતે રોજના જે એકત્રિત થનારાની સંખ્યા હોય છે એ તે દિવસે વધારે હોય છે. લગભગ આખો હોલ ભરાઈ જાય છે. સમાધિ ભાવન ભરાઈ જાય છે. ગુરુદેવ તો અનેક વાર બતાવી રહ્યા છે. ચૈત્ર વર્ષ 5 નો પણ બતાવી રહ્યા હતા. એકાવન વર્ષથી એ બધું ચાલ્યું છે. શ્રીમદ રાજચંદ્રે આ આત્મસિદ્ધિની રચના સંવંત 1952 માં કરી છે. તેને આજે 43મું વર્ષ ચાલે છે. ગુરુદેવ પ્રવચન આપેલું ત્યારે 43મું વર્ષ પ્રવચન થયું છે. આત્મસિદ્ધિની રચના કર્યા તેમાં 6 પદની સર્વાંગતા ઘણા પ્રકારે લઈને 6 પદની સર્વાંગતા કેટલાક અહમ થવાથી એમ વિચારે છે કે આ બધી વાતો સ્થૂળને સાધારણ કરી છે, આપણે તો બહુ ઊંચી વાતો ઉત્તમ વાતો કરનારા છે. એ વાત કેવી રીતે વિચારવા દીધી
નથી.
અદભુત રચના કરી છે ને, અસાધારણ વિચક્ષણતાથી આ રચના કરેલી છે. સાધારણ બુદ્ધિ વાળાનું એ કામ નથી. એમાં આત્મતત્વનું યથાર્થ નિરૂપણ કર્યું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મનો કોઈ અપેક્ષા એ કરતા છે, કોઈ અપેક્ષા એ કર્મનો
ભોગતા
છે, મોક્ષ છે અને મોક્ષનો
ઉપાય પણ છે.
એ છ ગુણના પ્રશ્નો લાયક શિષ્ય એટલે પાત્રતાવાન શિષ્ય, પાત્રતાવાન એનું વિવેચન થયા પછી શ્રી ગુરુ કહે છે કે ષટપદ ના ષટ પ્રશ્ન તે પૂછા કરી વિચાર કરીને પ્રાપ્તિ થયા વિના. હવે ગુરુદેવ ગેરંટી આપે છે, એ ગેરંટી ની પ્રમાણિકતા ઉપર જેને વિશ્વાસ હોય એને બીજી વાત ઉગે નહીં. પોતે જ પ્રશ્ન ઉત્તર રૂપે અદભુત રીતે તત્વબોધ ની સંકલના કરી છે. બધા પડખાના ન્યાય વિચારીને જે પ્રશ્ન કર્યા છે તેની સમાનતા જણાવી છે. આ તત્વનો વિચાર અને મનનથી છ પદના ન્યાયની સમજણ થઈ. સાચું હિત પ્રમોદ કૃષ્ટ સુખ એવું જે સાચું હિત આપનાર સમ્યક બોધબીજની પ્રાપ્તિ આગળ ગેરંટી આપી. આ તત્વનો વિચાર અને મનનથી છ પદના ન્યાયની જો યથાર્થ સમજણ થાય તો આત્માનું સાચું હિત એટલે કે પરમોત્કૃષ્ટ સુખ આપનાર એવું જે સમ્યક બોધબીજ તેની પ્રાપ્તિ થઈ જાય. સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય આમ ગુરુદેવ પોતે પણ ગેરંટી આપે છે. એવી અપૂર્વ વાત હોય એને વિચારમાં લેવી, એને સ્વાધ્યાયમાં લેવી, મંથનમાં લેવી, એ તો ગુરુ આજ્ઞા થઈ ગઈ. અપૂર્વ ઘટના કરે છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે એમ કે છે. અપૂર્ણ વાત નથી કરી, અધૂરી વાત નથી કરી. એવી અદભુત રચના કરી છે કે કોઈ અંગ બાકી ન રહે એવી રચના કરી.
મારે અંગ આવી
કોઈ અંગ બાકી ન રહે, કોઈ અવયવ બાકી ન
અવયવ બને.
જે સાર છે એ તો બાર અંગનો સાર છે, પણ વિસ્તારની અંદર તો ઘણા અંગ
આવે.
અનુભૂતિ થાય સમ્યક બોધ બીજી તો બાર અંગનો સાર છે થાય છે. એવી અપૂર્વ ઘટના અને રચના કરી છે. એવી રીતે સંક્ષેપમાં સાચું તત્વ જાહેર કર્યું છે. અનંતકાળમાં જે અજ્ઞાન ભાવે રખડવું થયું છે તે અજ્ઞાન રૂપ જે ભાવે છેદ્યું તે ભાવે સદગુરુને નમસ્કાર કરીને મંગળિત કર્યું છે. એવી વાત કીધી છે ગુરુદેવનું કેટલું દેખાણું છે. અનંતકાળમાં જે અજ્ઞાન ભાવે રખડવું થયું તે અજ્ઞાન ભાવ અજ્ઞાન રૂપ મૂળને જે ભાવે છેદ્યું તે ભાવે સદગુરુને નમસ્કાર કરીને મંગલિત કરી. જે સ્વરૂપ સમજાય વિના પાણી
અનંત
સદગુરુ નો નમસ્કાર આ ભાવે કર્યા છે. અનંત આગમ ભરેલા છે. આ વચન ગુરુદેવ રાત્રિ ચર્ચામાં એક વાર તે વિષય ઉપર ચર્ચા ચાલતી હતી. યથાર્થ વાત છે, બહુ પ્રમુખ કરતા એની રાત્રિ ચર્ચા આ વચન ઉપર બહુ અનંત આગમ ભર્યા એટલે પરમ અધ્યાત્મ શાસ્ત્ર થયું કે ન થયું. હજારો જીવો તે કૃપા પ્રસાદ થી આત્મ શાંતિ ની ભાવના સેવે છે. આજે પણ હજારો જીવો તે કૃપા પ્રસાદ થી એવો શબ્દ વાપર્યો છે. શ્રીમદજી એ કૃપા કરી છે, પ્રસાદ મહેરબાની કરી છે, કરુણા કરી છે. હજારો જીવો એ આત્મ શાંતિ ની ભાવના લે છે. અને અત્યારે તો એટલો સાહિત્યનો પ્રચાર થયો છે કે હજારો વર્ષ સુધી આ ચાલશે. એટલા હજારો શાસ્ત્રો છપાયા અને છપાશે. શ્રીમદે બાળ વડે પૂર્વજન્મના બળવાન સંસ્કાર વડે આત્માનો ભણકાર જાહેર કર્યો છે. આત્માનો એટલે સ્વભાવનો સ્વરૂપનો ભણકાર જાહેર કર્યો છે. પોતાનું જીવન ચારિત્ર ઘણું ઊંચું હતું. શું કહે છે કે એમનું પોતાનું અંગત જીવન ચારિત્ર છે ઘણું ઊંચું હતું. આ નિર્મળતામાંથી નીકળ્યું છે. જીવનની અને પરિણામની નિર્મળતામાંથી આ જન્મ થયો છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો અંદરથી કોઈ વાતો આવેલી નથી, ક્ષોભમાંથી આવેલી નથી. આત્મસિદ્ધિમાં ઘણું ઊંડું ઊંડું અધ્યાત્મ તત્વનું રહસ્ય એટલું ફેરવી ફેરવીને કહે છે. આત્મસિદ્ધિમાં ઘણું ઊંડું ઊંડું અધ્યાત્મ તત્વનું રહસ્ય ભર્યું છે. તેમાં 11 અધિકારથી વિવેચન છે. પ્રથમને 33 ગાથામાં ભૂમિકા બાંધી છે. અત્રે આત્મા કરતા છે તે છઠ્ઠો અધિકાર વર્તમાનમાં ચાલે છે. 11 માંથી
છઠ્ઠો અધિકાર,
છઠ્ઠો આ સત્યોતરમી ગાથાનું પ્રવચન છે એમાં છઠ્ઠો અધિકાર ચાલે છે. 10મા અધિકારમાં શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને તે ભાવે ભવભ્રમણનો અભાવ દેખાય છે. તેથી અપૂર્વ વિદ્યોલ્લાસ વડે પોતાનું બેહદ સુખ પોતાના આત્મા વિશે શિષ્યને આપે છે. અપૂર્વ વિદ્યોલ્લાસ વડે શિષ્ય કેવો લીધો છે કે અપૂર્વ વિદ્યોલ્લાસ વડે પોતાનું બેહદ સુખ પોતાના આત્માને વિશે શિષ્યને પાસે છે. કેમ કે તો લોટરી જ લાગી છે. અનાદિની ચિંતા તે જ રમી અનાદિની જે ચિંતા હતી તે ચિંતા છૂટી જાય છે. અને અપૂર્વ વિધિનો ઉલ્લાસ આવે છે. પોતાનામાં નિર્દોષ ગુણની ઉજ્જવળતાનો અંશ પ્રગટતા સત્પુરુષનું બહુમાન કરે છે. ઓ શ્રી સદગુરુ આપે આત્મા આપ્યો, સદગુરુ નું બહુમાન, તે જ પરમાર્થે પોતાનું બહુમાન
છે.
અથવા સદગુરુ કહો, જ્ઞાની પુરુષ કહો, સત્પુરુષ કહો, એનું બહુમાન એ પરમાર્થે ઉત્કૃષ્ટ રચના આપણી પાસે નથી, સામર્થ્ય નથી આપણું, એમને આપણે અનુસરીએ છીએ. આત્મશુદ્ધિ શાસ્ત્ર આત્માર્થી જીવોને ઘણા ઉપકારનું કારણ હોવાથી તેનું બહુમાન કરવું જોઈએ. આજ્ઞા કરી છે,
આજ્ઞા કરી.
આ તો પાછળ નોંધ કરવા જેવી લીધી છે, આ પાને આ વાત લખી છે, એ તો
નોંધ કરવા જેવી છે,
નોંધ કરવા જેવી લીધી છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માર્થી જીવોને ઘણા ઉપકારનું કારણ હોવાથી તેનું બહુમાન આત્માર્થી કરવું જોઈએ, અવશ્ય અવશ્ય કરવું
જોઈએ.
ભાષા પણ એવી સહેલી છે કે બાળ ગોપાળ ભાઈઓ બહેનો બધા સમજી શકે તેવી વાત
છે.
હું ચાલુ પદ ઉપરનું પ્રવચન છોડીને, વિવિક્ષા છોડીને આત્મશુદ્ધિનું બહુમાન કરે છે, અને શ્રીમદજીનો
બહુમાન
કરે છે, ગુણાનુવાદ કરે છે. આ છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ જ્ઞાનીના ભાવ વચનને અંગીકાર કરે. આ છ પદથી સિદ્ધ છે એનું જે આત્મ સ્વરૂપ એ જ્ઞાનીના ભાવ વચનને અંગીકાર કરે એવું આત્મ સ્વરૂપ સહજમાં પ્રગટે છે. એ તો
પ્રગટે
છે, એનો અર્થ શું થાય છે કે સહેજે દર્શનનો અભાવ થાય છે, અને એ અભાવ થઈને આત્મ સ્વરૂપ સમ્યક દર્શન અને સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષપણે અનુભવ ગોચર થાય છે અને પ્રગટ થાય છે કહેવામાં આવે છે. જ્ઞાનીના ભાવ વચનને અંગીકાર કરે, શબ્દ વચનને તો મુખપાઠ કરી લઈએ છે જે, એટલા માટે એમ કે શબ્દ વચન તો અંગીકાર કરી લીધા, કંઠસ્થ કરી આત્મસિદ્ધિ એટલે, પણ ભાવ વચનને અંગીકાર કરવું એટલે તે ભાવોને વચનના વાચ્યભૂત ભાવોને પોતાના પરિણામમાં ઉતારી લેવા, એને ભાવ વચન અંગીકાર કરીને કહેવામાં આવે છે. અંદરમાં પરિણામમાં ઉતારી લે, પ્રયોગપૂર્વક જ ઉતરે છે, પણ એ ઉતારી લેવા જોઈએ. પ્રયોગ તો સાધન છે, એને ફળ આપો જોઈએ. પરિણામ એટલે એને એમ માને કે હું તો કરું છું ને, હું તો કરું છું ને, પણ આ બીજું શું થાય છે એની એને ખબર રહેતી આપણી. જ્ઞાનનો પ્રકાર છે કે જ્ઞાની પ્રત્યે હૃદય નમી પીડ્યા વિના આ ઓળખાણ છે. આ થાય બીજું થવાનો અવકાશ છે, જ્ઞાનીની ઓળખાણ થાય તો બીજું થવાનો અવકાશ આપણે એ બીજો વિચાર કરીએ. ગુરુદેવ પોતે એક સમર્થ પુરુષ છે, પોતે એક મહાન પુરુષ છે, એક પુરુષ છે, છતાં ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં થયેલા આવા મહાન બીજા મહાન પુરુષ મુમુક્ષુઓની સ્વભાવ વચ્ચે કેમ ગુણ પ્રશંસા કરે છે, અને આવી ગુણ પ્રશંસા કરે છે એ માત્ર વ્યવહાર છે કે કોઈ પરમાર્થિક હેતુ છે? આપણો એક ઊંડો વિચાર કરવા યોગ્ય છે. કે પોતે ઉઠીને જયારે સત્પુરુષની પ્રશંસા કરે છે ત્યારે લાયક મુક્ષો અને તો વિશેષ વિશેષ બહુમાન આવ્યા વગર રહેવાનો નથી. એની પાત્રતામાં ઓર વૃદ્ધિ થશે. જે પાત્ર જીવ છે એની પાત્રતા પ્રતિગત થઈ છે. ગુરુદેવના વચન તો નિમિત્ત છે, પણ સાંભળનાર શ્રોતાને પાત્રતા વૃદ્ધિગત થઈ જશે. પાત્રતા વૃદ્ધિગત થવી એ અધ્યાત્મ ભાષા છે. આગમ ભાષામાં એનો દર્શન ભાવનો અનુભવ ઘટી જશે. આમ છે, અને એ દર્શન ભાવનો અનુભવ ઘટવો એમ કહો કે પાત્રતા વૃદ્ધિ થવી એમ કહો કે સમ્યક દર્શનની સમીપ જવું એમ કહો, આત્માની સમીપ જવું એમ કહો, બધું એક આ છે. આવો એક પારમાર્થિક હેતુ જોઈને ગુરુદેવ શ્રી સહેજે સહેજે આ ગુણ પ્રશંસા કરી છે. આગળ કહેશે કે જાતિ હોય છે એ વાત છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એ સિદ્ધાંત વચન મૂકી દીધો, જબરદસ્ત સિદ્ધાંત મૂકી દીધો. જે કાંઈ વાદ વિવાદ થાય ત્યાં સંપ્રદાયો નવા નવા ઉદ્ય છે કે એક જ સંપ્રદાયમાં નવા નવા તડાકે વાડા પડે છે એ આ વિષયને કારણે પડે છે. કોઈ એમ કહે કે અમે આ રીતે સાધીએ, કોઈ એમ કહે કે અમે આ રીતે સાધીએ. ભાઈ માર્ગ ભેદ જ નથી ને, એક જ ત્રણેય કાળ માર્ગ છે, પછી આ રીત ને તે રીત લાવ્યા નથી, આવી ક્યાંથી? મહા સિદ્ધાંત કહો છો. આ એક સિદ્ધાંત ને વળગી રહેવામાં આવે તો કઈ બે જૈન થાય નથી. આ જગતમાં બે જૈન છે, કેમ કે માર્ગ જૈન માર્ગ એક પ્રકારે છે તો જૈન માર્ગ ના અનુસરનારાઓ પણ એક જ પ્રકાર હોવો ઘટે છે, બીજો પ્રકાર હોવો ઘટતો નથી. જબરદસ્ત સિદ્ધાંત કીધો છે. પણ સત્પુરુષો છે એને આવા મહાન આચાર્યોની કૃતિમાંથી પોતાની ભાષામાં વિશેષ સ્પષ્ટ કરીને વાત કરતા હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે આવો મહાન સિદ્ધાંત સ્પષ્ટ રીતે એવો મૂકી દીધો છે, જે કાંઈ ગડબડ છે ને એ તો એ સિવાયના જે પરિણામ છે એ બધા પુણ્ય પરિણામ છે. પાપ પરિણામથી ધર્મ માનનાર તો લગભગ સંપ્રદાયમાં નહીં વધી એવું છે, કોકો પાણી સાદી કરે છે, પણ બાકી તો લગભગ જગતના બધા સંપ્રદાયો કોઈ ને કોઈ પ્રકારના પુણ્ય પરિણામમાં ધર્મને મોક્ષ માને છે. એ બધાનું નિરાકરણ આ એક વચનથી છે, દર્શન જ્ઞાન ચાર પ્રાણી મોક્ષ માર્ગ. આ સિવાય ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ બીજી રીતે બીજી કોઈ રીતે અવધારવા યોગ્ય નથી. ફેસલો કરીને સંકોચ કરીને વાત કરી, અહીંથી જુદો પડે તે બીજો જુદો જૈન માર્ગ છે. બસ અહીંથી જુદો ન પડે તે બીજો માર્ગ થવાનો પ્રશ્ન રહેતો નથી. અમારી જાગીર છે એવું કોઈ વસ્તુનું સ્વરૂપ નથી, એને ના પાડે છે. સમૂહ શરણમાં જયારે ભગવાનના સમૂહ શરણમાં જયારે તિર્યંશોને પણ પ્રવેશ મળે છે તો પછી મનુષ્યમાં જાતિ દેશનો ભેદ પાડવાની કોઈ જરૂર નથી. એમ કેવું છે, એ બહુ જબરદસ્ત દ્રષ્ટાંત છે. ભગવાન અને ભગવાનનું સમોસરણ એ એવું કોઈ મોક્ષ માર્ગની પ્રાપ્તિનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. બીજા નિમિત્તો છે પણ આથી ઉત્કૃષ્ટ કોઈ નથી, આ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. હમણાં આપણે સુખની ચર્ચા કરી કે જો સુખનો નિર્ણય થાય તો રુચિને લીનતા પ્રત્યે, તો ભગવાન સર્વોત્કૃષ્ટ સુખની મૂર્તિ છે. સમોસરણમાં વિરાજમાન સર્વજ્ઞાનયંત દેવ તીર્થંકર પરમાત્મા એ સર્વોત્કૃષ્ટ સુખની મૂર્તિ છે. એમને દુઃખ છે એવું કોઈ અપેક્ષાએ સાબિત કરવા કોઈ માટે તો થઈ શકે એવું
નથી. અનંત સુખ
બરાબર છે, એવું અનંત સુખ પ્રત્યુ હોવાથી ઉપયોગ ત્યાંથી બદલતો પોતાના સ્વરૂપમાંથી ઉપયોગ છૂટતો નથી. એવો નિરવશેષ અંતર્મુખ ઉપયોગાકારે ભગવાન સુખના નિધનમાં તરબોળ છે. અને નિતરથી નિતરાગતા અને નિર્દોષ સુખ એમના બાહ્ય દેખાવની અંદર પણ પ્રસિદ્ધ થાય છે, પ્રદર્શિત થાય છે. આ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે એનું સર્વ. અને બાકી આ જે દ્રષ્ટાંત છે, તિર્યંચાદીને પ્રવેશ મળે છે એ પણ એમ કહે છે કે કોઈ જીવનો આ માર્ગમાં આવતા હોય એને પણ નિષેધ કરીશ
નહીં.
કોઈ ગમે ત્યાંથી આવતો હોય, ગુરુદેવના પ્રવચનમાં આ મુસલમાન વોરા રૂપિયા વોરા ડાઢી રાખે છે કે આવીને બેસતા હતા, પારસી બાનુ આવીને બેસતા હતા, મારું આત્મહિત થાય. આ આત્મહિત થાય એવી વાત છે, પોતાનું હિત કોણ પોતે ન કરે, તો શું ઈચ્છે જે માત્ર ઈચ્છે એવી વાત છે. દેવનું સન્માન કરવાની વાત છે. આચાર્ય દેવે તો સન્માન કર્યું,
આપણે તો કરવાનો
આચાર્ય દેવે ઉઠીને અરે બીજો વિચાર કરવાની જરૂર રહેતી
નથી. ખોજાવરા જમીકન છોડી શકે તો મારે તો ખોજાવરા જમીકન વગેરે છોડી શકે, બટેટા વગેરે છોડી શકે તો અમારે આપણે તો અમારે તો બધા છોડવા જ
તો પ્રશ્ન જ ક્યાં રહે છે, વિચારવા જેવી વાત જ ક્યાં રહે છે. એનાથી વિશેષ દોષ થતો હોય એ તો સહેજે આર્ય મનુષ્ય એને છૂટી જાય, એ તો આર્યતા નો વિષય છે. અનાર્ય વૃત્તિ માંથી આવે છે, પણ કયો માર્ગ કે જેને અનંત જ્ઞાન જાણેલો ને માનેલો છે તે આત્માનો લોકોત્તર માર્ગ ત્રણેય કાળે એક જ હોય છે. તે પરમપદ નિજ આત્મ સ્વરૂપ પામવાનો ઉપાય આ આત્મસિદ્ધિમાં છે. એવા પરમપદને એટલે નિજ સ્વરૂપને પામવાનો ઉપાય આ આત્મસિદ્ધિમાં છે. જાહેર કર્યું છે કે આ આત્મસિદ્ધિમાં આ માર્ગ છે. સમજનારની તૈયારી અને તે માટે સ્વચ્છંદનો ત્યાગ કરવા સ્વચ્છંદ એટલે દર્શનમાં જે રૂઢિ માન્યતા કહેવાય છે સ્વચ્છંદ એટલે દર્શનમાં અને જે ઊંધી માન્યતા કહેવાય છે મુખ્યત્વે દર્શનમાં શ્રીમદે વિભાવ શબ્દથી ઓળખાવે છે એને નીચે પદ લીધું છે એના ઉપરથી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં અખંડ મોક્ષ માર્ગ રહેલો છે એ વિષયમાં આપનું મંતવ્ય શું છે બહુ ઉલ્લાસથી એ વાતને સંમત એમ જ છે એમ જ છે એ શબ્દો બહુ ઉલ્લાસથી પોતાના સ્વરૂપમાં જે અનાદિથી બ્રહ્મણા છે અને પરભાવને પોતાનો માન્યો છે તે વિભાવ છે આવી ઊંડી માન્યતા અને વિપરીત સમજણ પોતાની રૂઢિ માન્યતા છે આત્મા પુણ્ય પાપ રાગાદી રહી છે મનવાણી દેહની ક્રિયાથી રહી છે છતાં તેમાં કર્તૃત્વ બુદ્ધિ મમત્વ સુખ બુદ્ધિ કરવી તે મિથ્યા દર્શન શૈલી મૂળ માર્ગમાં એ જ નાખ્યું છે ને દર્શન જ્ઞાન ચારિત્ર ની વ્યાખ્યા કરીને નાખ્યું છે જ્ઞાન દર્શન ચારિત્ર ની એકતા રે એક પણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ તે પરમાર્થ થી રે કયું સિદ્ધાંતે બુદ્ધ સિદ્ધાંત ની અંદર બુદ્ધ નામ જ્ઞાની આચાર્ય એ આ વાત કરી છે કે હું મૂળ માર્ગ ના પદમાં કરું છું એક અભિપ્રાય થઈ ગયો કે નહીં લક્ષણ આ છે કે શુભ શુભ વિકલ્પાદી પરભાવને પોતાના માનવા અને માનીને એનું પોષણ કરવું પોતાના માને તો પછી પોષણ કર્યા વગર અને જ્ઞાન સિવાય કોઈ પણ પોતાનું માનવું દર્શન નો અથવા અનુચાર્થ છે એટલે આગળની ગાથાઓ બે જગ્યાએ કહે છે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ શુભ અશુભ ને છેદતા મોક્ષ સ્વભાવ ઉપજશે કેમ કે એ વિભાવ છે ને આ સ્વભાવ છે એ ભૂલ ટાળવાની રીતે એક જ છે અને તે એ છે કે આત્મતત્વ જેમ છે તેમ સમજે વિભાવ ભાવ રહી તેવું આત્મતત્વ એનું સ્વરૂપ સમજે તો એને વિભાવ કરે અંધારાને સુપડાથી કે સાંભળેલાથી ખાંડવા માગે ખસેડવા માગે અંધારાને સુપડાથી કે સાંભળેલાથી ખસેડવા માગે તો અંધારું
રહે નહીં
અંધારું ટાળવા માટે સુપડું ને સાંભળેલું કાન ન આવે કાગળ ઉપર શાય ને લેખન વડે લાખમણ અગ્નિ લખો તો તે એક અગ્નિ ના તિખારા કણિયા જેટલું પણ કાર્ય આપી શકે કાગળ ઉપર કેટલા જેવા ચિત્રો તો પ્રકાશ પડે
નહીં
હજારો જેવા ચિત્ર હોય એના અંદર કેસરી રંગ ભરેલો હોય તો પ્રકાશ પડે કે ન પડે
ન પડે
તેમ જ્યાં સુધી આત્મતત્વ ને સમજવાની સાચા સાચી તાલાવલી લાગી નથી ત્યાં સુધી દુઃખ નો અંત આવે નહીં ગમે એટલા શાસ્ત્ર ભણે વાતો કરે ને ક્રિયાઓ કરે પણ એથી કઈ અંત આત્મતત્વ ને સમજ્યા વિના જે સ્વરૂપ સમજ્યા વિના એ દુઃખ ટળે એવો નથી દુઃખ નું મૂળ મિથ્યા માન્યતા છે એના જેવું કોઈ મોટું પાપ નથી એને સમજીને હિત કરવાની વિધિ જે જાણે છે એવા સદગુરુના આશરે, શું કહ્યું? એને સમજીને હિત કરવાની વિધિ જે જાણે છે એવા સદગુરુના આશરે આત્માનું સ્વરૂપ સમજો, કે આત્મા નિર્મળ નિર્દોષ શાંત સ્વરૂપ જ્ઞાન માત્ર છે, જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છે, એનો જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી સ્વભાવ ભૂલીને પ્રકૃતિના કોઈ પણ કાર્યને પોતાનું માની લેવું, તેનું નામ છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વયં જ્યોતિ સુખધામ. એ બધા આગળ આવશે. આત્મામાં પર વસ્તુનું લેવું મૂકવું એટલે કે ગ્રહણ ત્યાગ નથી, છતાં માનું કે હું ઉપરને ગ્રહણ કરું છું તે ચોરી છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન પણ ન રહેવું અને પર વસ્તુમાં વૃત્તિ દોડાવવી, રાગને અને પુણ્ય ભાવને પોતાનો માનવો એ સંસાર ભાવની રૂચિ છે અને સ્વરૂપની હિંસા છે. પોતાના જ્ઞાનિકપણામાં ન ટકતા પર વસ્તુના રાગમાં તન્મય થવું, રાગમાં પોતાની હયાતિ માનવી, તન્મય ક્યારે થાય છે? કે રુચિ અને સુખની બુદ્ધિ છે ત્યારે. અપરિગ્રહી છું તે પરમાત્મિક છે અને આત્મધર્મ થી વિમુખ છે. કેમ કે એ તો બીજા અનિયમિતિઓ પણ કરે છે, તમે અપરિગ્રહી બ્રહ્મચર્યા એટલે કે મિથ્યાત્વ છે. આ શાસ્ત્રમાં આગળ કહ્યું છે કે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટો અનુભવ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનનો દ્રોહ. અંતરનો જેને નથી છૂટો એને પર પદાર્થને માં સુખની ચાહના જાય ને, પર પદાર્થમાં સુખ ન હોવા છતાં સુખ બુદ્ધિએ ચાહના થવી તેને જ વ્યામોહ કહેવામાં આવે છે. આ વ્યામોહ છે, સુખી વાત છે. આત્મસિદ્ધિ ઉપર વિશેષ વિવેચન કેટલું થઈ શકે? વાણી યોગ વડે કેટલું કહી શકાય? એટલે એમાં ઘણું ભર્યું છે એમ કહે છે. વાણી યોગ વડે કહીએ તેનાથી પણ
ઘણું ભર્યું છે,
ઘણું ભર્યું છે. અથવા વાણી યોગ ઓછો પડે છે, જ્ઞાન યોગે પહોંચી વળાય છે એમ કહે છે. વાણી યોગે પહોંચાતો નથી. એમાં આત્માને જે સિદ્ધિ કરી છે તે ખરેખર એમ જ છે. આત્મસિદ્ધિ શું નામ પાડ્યું છે?
આત્મસિદ્ધિ.
આખા કાવ્યનું નામ પાડ્યું છે
આત્મસિદ્ધિ.
આત્મસિદ્ધિ, સિદ્ધિ એટલે પ્રાપ્તિ. એ આત્માની આત્મસિદ્ધિ એવું જે નામ પાડ્યું છે તે ખરેખર એમ જ છે. કેટલું વજન આપે છે તેને ઊંડું અવગાવવું, ઉપર ઉપરથી ખાલી સ્વાધ્યાય ન કરી લેવો પણ ઊંડું અવગાહન કરવું. વિચાર મનન વડે પાત્રતાથી પત્નીની સાચી શ્રદ્ધા થાય છે. ઊંચી ઊંધી માન્યતા કાળીને જ્યારે એવી સાચી શ્રદ્ધા કરે કે આત્મા નિર્વિકાર અવિનાશી જ્ઞાતા છે, અબંધ છે, અસંગ છે, રાગ રૂપ કે કરરૂપ નથી, ત્યારે યથાર્થ પ્રતીતિ થતા અનાદિકાળનો વિભાવ દૂર થઈ સ્વહિંસા અને અનંત દોષનું મૂળ ટળી જાય. શ્રીમદજી કહે છે કે પોતાના સ્વરૂપને વિકૃતપણે માનીને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કામ અહોરાચી રહો. આ તો 15મા વર્ષે કીધું. ભાવ મરણ થી મચવું હોય અને અનંત ભાવમાં રખડવાના મિથ્યા ભાવને ટાળવો હોય તો સાચું શું છે તે સમજવું એ સમર્થ પવિત્ર આત્માના દેહની સ્પર્શના આ ભૂમિ થઈ છે. શું કે છે? ત્યાં રાજકોટના સમાધિ મંદિરમાં પ્રવચન ચાલે છે. આ
51 વર્ષ પહેલા. તો કે છે કે સમર્થ અને પવિત્ર આત્માના દેહની સ્પર્શના આ ભૂમિએ
થઈ છે,
થઈ છે. એ ભૂમિ પવિત્ર છે, એ ભૂમિ પણ પવિત્ર છે. નહીં તો સામાન્ય રીતે સંસાર સ્મશાન છે એને અપવિત્ર ભૂમિ ગણવામાં આવે છે. ત્યાં કોઈ શુભ ક્રિયાઓ ન થાય, સ્મશાનમાં જઈને કોઈ શુભ ક્રિયાઓ ન થાય. પણ આવા મહાપુરુષોની અંતિમ ક્રિયા થઈ હોય ત્યાં સમાધિ મંદિર બાંધવામાં આવે છે. ત્યાં એ અપવિત્ર જગ્યા મટી જાય છે, એમના દેહ ની સ્પર્શ ના એ જગ્યા પવિત્ર થઈ જાય. ગુરુદેવ નો તો સમય દર્શન નો બહુ મહિમા હતો. વચન છે એ તો ગજબ નું નીકળેલું છે કે સમ્યક દ્રષ્ટિ તિર્યંક બળદ હોય અને એના પગની ખરી એટલે નખ તો નિકૃષ્ટ કહેવાય છે, કાપી નાખે છે. એ પગની ખરી કોઈ નિષ્ઠાને અડે એ નિષ્ઠા પણ એક શુદ્ર પદાર્થ ને ઘૃણા ઉત્પન્ન થાય લોકોને એવો પદાર્થ છે. એ નિષ્ઠા સ્પર્શાઈ ગઈ તો નિષ્ઠા ધન્ય થઈ ગઈ. આ ગુરુદેવ ના વચન આમ કહીને સમ્યક દર્શન નું મહાત્મા કરવું છે કે સમ્યક દર્શન એ સૂચિત છે અને એનું જો જીવને મહાત્મા આવે તો જ એ અંગીકાર થાય ને મહાત્મા ના આવે તો સમ્યક દર્શન નો અંગીકાર પણ થઈ શકે નહીં. એટલા માટે કહું જીવોને સાચો મહાત્મા આવે તેવો અનંત ભવનો અભાવ કરી ગયા છે. ગેરંટી મારી શકું કે તેઓ અનંત ભવનો અભાવ કરી ગયા છે નિશ્ચિત વાત છે, એમાં શંકા કરવી નહીં. એ અપૂર્વ ભાવ કેવો હશે જેનાથી અનંત ભવનો અભાવ થયો તે અપૂર્વ ભાવ કેવો હશે કે જે ભાવે અનંત ભવનો અભાવ થઈ એક જ ભાવ પછી મોક્ષ જવાના છે એમનું એકાવતારી પણ ગુરુદેવે સંમત કર્યો છે. આમાં અપેક્ષા લગાડવી કે ન લગાડવી
લાગે આમાં કાંઈ લાગે
કે એકડો તે એકડો છે એ ચારે કોર થી જોવો તો તે
એકડો છે
એકડો છે એમાં અપેક્ષા લાગતી
નથી.
લાગે અપેક્ષા કે કેવી રીતે લગાવશો કે નહીં ભાઈ અમુક અપેક્ષા એ શૂન્ય છે કે કોઈ અપેક્ષા એ શૂન્ય નથી. કોઈ અપેક્ષા એ તો શૂન્ય નથી પણ શૂન્ય ને આગળ રાખવામાં આવે ડાબી બાજુ પ્રભાવ છે. એક છે કે દસ છે કે એક નથી પણ એ અબજો છે. કેમ કે જેટલી શૂન્ય ની તો કિંમત નથી પણ જેટલી શૂન્ય ઉમેરો એટલે અબજો ને અબજો થાય એવું છે. એક ની કિંમત એક કરવી કે અબજો કરવી અનંતી કરવી. એક ભાવ બાકી રહ્યો એની કિંમત કેટલી કરવી
અનંતી.
આત્માની છેલ્લામાં છેલ્લી પ્રશ્નાર્થ કરીને એમ કહ્યું કે આમાં શંકાની જગ્યા નથી. જેમ મેં તમને 10,000 રૂપિયા આપ્યા અને તમે એમ કહો હું તો ભાઈ તમને ઓળખતો નથી ત્યારે હું શું કહું એમ તમે મને નથી ઓળખતા પૈસા લેવા એવા જીવો નો તો ઓળખતા મારે પ્રશ્નાર્થ બધા કરવા પડે છે એવી રીતે આ પ્રશ્નાર્થ કરેલો છે કેમ કે કોઈ જીવો ને એમાં શંકા પડે છે. બહુ જોર થી ફાયદો છે એમનો એકાવકારી પણ બહુ જોર થી ફાયદો છે. એમ કહ્યું આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા પામનાર સમ્યક શ્રદ્ધા અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ છે, અને તેના વિકાસ વડે ભવનો અભાવ સુજાય છે. માટે મિથ્યાત્વ કોને કહીએ તે સમજવાની અને જાણવાની જરૂર છે. સમજવું તેમાં પરનું કાંઈ કરવું ક્યાં આવે? તમને દાન, બાહ્ય વૃત્તિ, દેહની ક્રિયા તથા ત્યાગ કરીને જંગલમાં જવું એવું એનું બહારથી કાંઈ કરવાનું નથી, પણ પ્રથમ જેવું તત્વ છે તેને યોગ પાડીને યથાર્થ સમજવાનો છે. સમજવાનું નહીં પણ યથાર્થ સમજવાનું છે. જાણનારને જાણ્યો તેમાં બધું આવી જાય છે. શું પરિણામ વ્રત, ત્યાગ, વૈરાગ બધું છે જે આવી જાય છે. પણ કોઈ શુભ પરિણામ કે પરમાર્થ ગુણ નથી, ગુણનું કારણ પણ નથી. આત્મશાંતિના ગુણનું કારણ સાચી સમજણ છે. એમાં પરમ ઉપકારી ઇષ્ટ નિયત આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આખા પ્રવચનમાં બહુ મહિમા કર્યો, તેનું બહુમાન કરવાની ખાસ જરૂર છે. આ શાસ્ત્રનું બહુમાન કરવાની ખાસ જરૂર છે. સંસારમાં જે મહત્તા મનાય છે તે રાગ ભાવને પડકારીને સત્પુરુષ તથા તેવા ઇષ્ટ નિમિત્તને ઓળખીને તે પ્રત્યે બહુમાન કરવા જેવું છે. જો ઓળખીને બહુમાન કરવા જેવું ન ઓળખે ત્યાં સુધી ભલે ઓકે ઓકે આવે, પણ ઓળખીને બહુમાન કરવા જેવું છે. સતનું સત સાધનનું બહુમાન એમાં પોતાનું કલ્યાણ છે એમ પ્રથમ ગાથામાં ઉલ્લેખ.
ભગવાન કૃપાણું શ્રી મહાન ગુરુદેવ.